posiciones suaves y suaves, suaves y suaves en el cuerpo y cuerpo. Y la suave nada, porque el acto loco tiene botánica de la semilla fecha y el tiempo un problema en que lo coche tiene que echar la choque es un drama profundo aquí trabajamos en el cielo. Porque se dan tratados a todo el mundo y otros han feito, que es importante que no se me pase en la ancha de forma permanente. Porque se dan por lo que se cree que es todo el mundo y otros han, son ya para la ancha. Y la que la anumante que a la vez, que es lo aún a mi cuerpo, y lo anumante la a, que a la cara. Porque se dan para la आत्मिक श्रद्धा है चैतन्य तत्व की श्रद्धा है यारे इन्हें वास्तविक पने समय के संतान चारित पने लेकिन मोक्ष मार्ग रूपे परिणाम दे जाए इन्हें वास्तविक त्रिकारी भोगी की तत्व की श्रद्धा है यारे इन्हें वास्तविक स्व स्व पने के हुए इन्हें पर पने के हुए इन्हें सम्यक प्रकार श्रद्धा यारे करे करता है એનું આખું આવવાનું છે કે તત્વશ્રદ્ધાન થતા સ્વકર્મની વખાણ થઈ જેથી પોતાના નિજગુણ સમય પ્રથાના ચારિત્રમાં પરિણામ કર્યું છે નિર્મળ દેહવિજ્ઞાન થવાથી ઉત્તમ વિશ્રામ મળ્યો અને પોતાના સ્વરૂપમાં જ પોતાનો સહાયક ગોઠવી લીધો. પંડિત બનારસદાસજી કહે છે કે આ પ્રયત્નથી પોતાની મેળે જ વિવાહ પરિણામ નષ્ટ થઈ. બનારસદાસજી શું ફરમાવે છે કે આવો પ્રયત્ન મને થયો નિર્મળ દેહ વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ તત્વ શ્રદ્ધા સ્વ સ્વપણે ને પરપણે ભિખારી દ્રવ્યના શ્રદ્ધાપૂર્વક દેહના વિભાગ મને પડી ગયા. એવા વિભાગ મળતા જ ખરેખર આ પ્રયત્નથી પોતાની મેળે જ એટલે સ્વયં જ્યાં તત્વની શ્રદ્ધાનો પ્રયાસ ચાલે પુરુષાર્થ ચાલે નિજ સ્વતત્વની શ્રદ્ધા કરવા માટે જીવ તત્પર થાય અને જો શ્રદ્ધા થઈ જાય તો સ્વ અને પરના વિભાગ પડી જાય. એ પ્રયત્ન ચાલતા ચાલતા એવી શ્રદ્ધા થાય કે વિભાવનું પરિણામ પોતાનાથી જ નષ્ટ થઈ જાય. એને કોઈ નષ્ટ કરવા માટે આત્માએ પુરુષાર્થ ન કરવો. આત્માનો પુરુષાર્થ એટલો કે તત્વ શ્રદ્ધા એ તત્વ શ્રદ્ધા થાય તો વિભાવ પરિણામ એની મેળે પોતાની મેળે જ નષ્ટ થઈ અને શુદ્ધ આત્મા એવો પ્રકાશિત થયો કે જેના રસાયણમાં સોનાના પત્તા પકવવાથી તે ઉજ્જવળ થઈ જાય છે. ગુરુદેવજીએ શરૂઆતમાં જ કીધું પહેલું વાક્ય છે કે સૂક્ષ્મ વાત છે. પહેલામાં બીજી વાત ગુરુદેવ કરે છે કે સૂક્ષ્મ વાત હે અનાદિકા અણ અભ્યાસ એને પરિચય અનાદિનો કોનો છે? શરીરનો પરિચય, સંયોગનો પરિચય, રાગનો પરિચય, એક સમયની પર્યાયનો પરિચય. આ પરિચય એનો અનાદિનો ચાલ્યો આવે છે અને અનાદિનો એનો અપરિચય એના ત્રિકારી દ્રવ્યના તત્વ છે. એટલે પૂજ્ય ગુરુ શ્રી વારંવાર આ વાક્ય પ્રમાણ છે કે બાહ્યથી પરિચિત અને પોતાથી અપરિચિત એવી સ્થિતિ જીવી છે. કારણ કે શરીર વગર તો ક્યારેય રહ્યો નથી, ઓછામાં ઓછી એક ઇન્દ્રિય તો નિગમમાં તો ક્યારેય હતી. શરીરનો પરિચય બહોળો, ઘણો પરિચય. શરીરનો પરિચય એટલે શરીર સંબંધી રાગ થાય, શરીર સંબંધીના સંયોગો હોય, એ બધાનો પરિચય આવી ગયો એમાં અભેદ પણ. એક શરીરનો પરિચય એમાં અભેદપણે સંયોગનો રાગનો પર્યાયનો બધો પરિચય આવી ગયો. અને જ્યાં એક ત્રિકારી દ્રવ્યનો પરિચય થાય, જ્યાં તત્વ શ્રદ્ધાન થાય, જ્યાં શુદ્ધ આત્મ તત્વ છે એવું શ્રદ્ધાન થાય, એની મેળે જ આ વિભાવનો પરિચય છૂટી જાય. એ છૂટે કેવી રીતે? તત્વ શ્રદ્ધા, તત્વની ઓળખ થાય,
તો વિભાગ કરી દે કે આ તો સ્વ છે, આ તો પર છે, પર પરમા છે, સ્વસ્વમાં છે, પર પરમા છે, સ્વસ્વમાં છે. તત્વના શ્રદ્ધાંતથી આવો વેદજ્ઞાનનો પ્રકાર બજી જાય એવી ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ખૂબ સુંદર રીતે લેવી. કોઈ કોઈ પોઈન્ટ છે જે પણ આપણે લઈએ, પછી આપણી મૂળ 14 ગાથા છે એ આપણે ચાલુ કરશું. એટલી બધી બધા પશુઓ બધા પદ કે કોઈ પણ શાસ્ત્ર એની ગાથાઓમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા જ ખરેખર દર્શાવવામાં આવી છે. જ્યાં સુધી જીવને ભેદ જ્ઞાનની પ્રક્રિયા ઉભી થતી નથી ત્યાં સુધી પર સાથે રાગ સાથે પર્યાય સાથે રાખવાનો અભેદ પહોંચાઈ શકે છે. અને જ્યાં એવો ભેદનો પ્રકાશ ચાલુ થાય ત્યાં સ્વ અને પરની જુદાઈ છે ત્યાં એ પરિણમન છે એ આત્મસન્મુખ થવા માંડે અને વિભાવ દૂર થાય. એમ કે છે કે પ્રભુ તારી ચીજને વિકલ્પ રૂપે 436 માં પાના ઉપર છે વો ભી દુઃખરૂપે, તો વિકલ્પને દુઃખરૂપ કહે છે. પછી વિકલ્પોનો તો કે વિકલ્પ પર્યાય નો હો કે વિકલ્પ દ્રવ્ય નો, વિકલ્પ માત્ર દુઃખરૂપ છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકારના વિકલ્પ ની ઉત્પત્તિ છે, નીચેના પેરેગ્રાફમાં છે દ્રોણાચાર્ય નું દ્રષ્ટાંત આવ્યું છે ને, દ્રોણાચાર્ય અને એકલવ્ય નું દ્રષ્ટાંત જે ગુરુદેવશ્રી આપ્યું. હિન્દુ સંપ્રદાયમાં આવી બધી ચર્ચાઓ કેટલી બધી આવતા હોય છે. આપણે તો મૂળ તત્વનું કામ છે, ગુરુદેવ તત્વ સમજાવવા માટે ઘણા દ્રષ્ટાંતો આપતા હોય છે, જેમાં હમણાં હિન્દુ બનાવવાનું દ્રષ્ટાંત આપ્યું નહીં, પણ બહુ અગત્યનું દ્રષ્ટાંત છે. હમણાં આપણે લઈશી બહુ ઇમ્પોર્ટન્ટ દ્રષ્ટાંત છે. ઘણી વાર સાંભળ્યું હોય પણ એને આપણે તત્વો ઉપર ન ઉતારી દ્રષ્ટાંત પૂછો ને તો બધાને યાદ કે ભાઈ આપણે શું નાખવાનું પેલા, કે પેલા ઘી નાખવાનું, લોટ શેકવાનો શું કરવાનું કહે, પાણી નાખવાનું શું કરવાનું, એ બધા કહે કે ના ના એ તો ઘીમાં જ શેકાય. એમાં કહેવા શું માંગે છે, ગુરુદેવનું તાત્પર્ય શું કાર્યું છે. દ્રષ્ટાંત જે ગુરુદેવ કહેતા હોય છે એમાંથી સિદ્ધાંત પર લઈ જાય છે. દ્રષ્ટાંતની દ્રષ્ટિ એવી તો જૂની ન થાય, એટલે હજી દ્રષ્ટાંતો પૂરું હજી એના વિકલ્પમાં ગોઠવાય, હજી દ્રષ્ટાંત ગોઠવાય ને ત્યાં એવો પુરુષાર્થી જીવ હોય ને કે દ્રષ્ટાંત જૂનું ન થાય ત્યાં તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. ગુરુદેવના દ્રષ્ટાંત એવા હોય છે, એવા દ્રષ્ટાંત આપે, એવા દ્રષ્ટાંત આપે કે તમારા જીવનમાં રોજ બનતા હોય ને એવા દ્રષ્ટાંતમાંથી સિદ્ધાંત આપે. અને કે છે પ્રભુ તારી ચીજને તો વિકલ્પ ઉઠે એવી દુઃખરૂપ હે, સમજને આયા સમય પ્રસન્ન હોતા હે, આત્મા કા ભાન આત્મજ્ઞાન તબ તો સુભરા હોતા હે, વો ભી દુઃખરૂપ લગે હે, પર તત્વ લગે ઓર મેરા તત્વ સુજ્ઞાન આનંદ હે, એસા ભાન વિના સબ જ્ઞાન હોતા હે. એટલે કે વિકલ્પ કોઈ પણ હો એ વિકલ્પ છે, એ દુઃખરૂપ છે એમ કહેવા માંગે છે. પછી આ દ્રષ્ટાંત આપ્યું છે. પછી આ 35મા પદની ચર્ચામાં આવી છે કે વસ્તુ સ્વભાવમાં નટનું દ્રષ્ટાંત આપે છે. એમાં આ દ્રષ્ટાંત પૂજ્ય ગુરુદેવશ્રી આપ્યું છે, જેમ કોઈ નટી રાત્રે વસ્ત્રાભૂષણની સર્ત થઈને નાટ્યશાળામાં પડદાની પાછળ આવીને ઉભી રહે છે, કોઈને દેખાતી નથી, પરંતુ જયારે બંને તરફના દીવા ઠીક કરીને પડદો ખસેડી લેવામાં આવે છે તો સભાના બધા માણસોને સ્પષ્ટપણે દેખાય છે. આ 32મા કળશ ઉપરનું છે. એમાં 32મા કળશમાં કળશ ટીકામાં એક વાત આવી છે, સમયસારમાં પણ છે, કે જ્ઞાન હોય ને જ્ઞાન તમારે ખાલી ચાદર આવી જાય છે. દરિયો હોય, દરિયો હોય ને દરિયામાં તમે એક આમ ચાદર ઉભી કરજો અને પછી દૂરથી જુઓ તો દરિયો આખો ઢંકાય, તમને દેખાય નહીં દરિયો. અને જ્યાં એ ચાદર આખી આમ દૂર કરો, પડદો આમ દૂર કરો, આખો દરિયો દેખાવ. એમ અહીંયા કે છે કે પડદો જ્યાં દૂર થાય ત્યાં સ્પષ્ટપણે બધું દેખાવા માટે પર્યાયમાં રાગરૂપી પડદો વધીને જીવ બેઠો છે. રાગરૂપી પડદો એ એવો પડદો છે કે એના અભિપ્રાયમાં ચૈતન્ય તત્વ નથી બેઠું, એટલે રાગરૂપી પડદો અડધો છે એમ કહેવામાં આવે છે. એ જ્યાં ચૈતન્ય તત્વ બેસે ત્યાં રાગરૂપી પડદો હટી જાય છે, એટલે કે જ્ઞાનના નેત્ર ખુલી જાય છે. જ્ઞાનના નેત્ર ખુલી જાય, આખું ચૈતન્ય તત્વ જળ જ્યોત જેવું બિરાજમાન છે, પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઈ જાય છે એમ કહેવા માંગે છે. તો સભાના બધા માણસોને સ્પષ્ટપણે દેખાય છે એવી રીતે જ્ઞાનનો સમુદ્ર આત્મા જે મિથ્યાત્વના પડદામાં મિથ્યાત્વ સહિત આવ્યો, મિથ્યાત્વના પડદામાં ઢંકાયેલો હતો, તે પ્રગટ થયો, જે ત્રણ લોકનો નાયક થશે. શ્રી ગુરુ કહે છે કે હે જગતના જીવો, આવો ઉપદેશ સાંભળીને તમારે જગતની જાળમાંથી નીકળીને પોતાની શુદ્ધતાની સંભાળ કરવી. એમાં આ દ્રષ્ટાંત આવ્યું છે ને, એક વાત બીજી એવી છે, 442 ના પાના ઉપર છે આ શ્લોક ઉપર, કે મિથ્યાત્રીની મિથ્યાત્વ કે પર્દે મેં ઢંક રહા થા સો પ્રગટ હુઆ, પર્યાય બુદ્ધિ મેં રહા થા તો દ્રવ્ય બુદ્ધિ નહીં થી. પર્યાય બુદ્ધિમાં જ્યાં સુધી જીવ ઉભો છે એક સમયની પર્યાય બુદ્ધિમાં ત્યાં સુધી દ્રવ્ય બુદ્ધિ થઈ શકતી નથી એમ કહેતે હે. મૂળ તો એક સમયની અવસ્થા ઓર રાખી બુદ્ધિ મેં પડા થા તો સારી ચીજ ઢંક રહી થી. હે મહાસત્તા, ઉસકો ભી માનતા નહીં, શાસ્ત્ર મેં આતા હૈ કે હમ તો રાગી હૈ, દ્રેષી હૈ, ક્રિયા કરને વાલા હૈ, અલ્પજ્ઞ હૈ, હમ તો એ ભણિયા હૈ. શાસ્ત્રમાં એમ કે ને કે ભાઈ જીવ રાગી દ્રેષી છે, જીવ મોહી છે, જીવ અજ્ઞાની છે, જીવ મિથ્યા દ્રષ્ટિ છે, એ તો પર્યાય અપેક્ષાથી શાસ્ત્રમાં કથન એવી રીતે જીવની પર્યાય અપેક્ષા એ સિદ્ધ કરે તો એ વાસ્તવિક પણ એમ જ સમજી લે કે હું તો ખરેખર આવો જ છું. એનાથી જુદું કોઈ મારું ચૈતન્ય તત્વ છે એની ઓળખાણ એને થતી નથી. મહા આત્મા કા સ્વભાવ સે વિપરીત બુદ્ધિ હે, એ જબ જ્ઞાન સાગર ભગવાન ચૈતન્ય સ્વરૂપ એ તરફ કા ઝુકાવ સે, જબ મિથ્યાત્વ કી ગ્રંથિ ભેદ કરકે ઉમગ્યો, ભગવાન ચૈતન્ય જળ સે ઉછળ્યો, ત્યાં જ ભંગ ગયા થા વો પ્રગટ હુઆ એમ કહેતે હે. જ્યાં સુધી આ બધું પોતાનું ચૈતન્ય તત્વ મિથ્યાત્વને રાખતી ઢંકાઈ દીધું, એ ઉભરે કેવી રીતે ચૈતન્ય તત્વ કે દ્રષ્ટિથી આ પડે તો મૂળ સ્વપરના ભેદજ્ઞાનની ચર્ચા બધી જગ્યાએ આવે છે. હવે જો અહીંયા છે ને આ 443 પેજ ઉપર આ દ્રષ્ટાંત કહેતે જ્ઞાન સાગર મિથ્યાથી એ હતો તો મિથ્યાથી પહેલા એમ કહેતે રહે, પણ ગ્રંથિ ભેદ કર્યો વિકલ્પસન્મુખ દ્રષ્ટિથી તો વિકલ્પ થી એકતા બુદ્ધિ થી. સમજ ને આયા, પર સન્મુખ જો વૃત્તિ ઉઠતી હે રા વો તરફ બુદ્ધિ થી તો એકતા બુદ્ધિ થી. તો આમાં ગ્રંથિ ભેદ ની વાત જે આવે છે, ગ્રંથિ ભેદ કેવી, ગ્રંથિ ભેદ કેવી, ગ્રંથિ ભેદ કેવી, એ ચર્ચા આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી ઘણી વખત ગ્રંથિ ભેદ નો અર્થ કરતા હોય છે કે કેમ કે ચારિત્રની પર્યાય છે, તો ચારિત્રની પર્યાય તો અત્યારે મિથ્યા દ્રષ્ટિને શુભ રાખપણે પરિણમતી હોય છે. તો એમાં એમ કહેવામાં આવે કે એ શુભમાં પણ શુદ્ધનો અંશ છે એવી વાત આવે. મોક્ષમાં પ્રકાશમાં પણ આવે, ગુરુદેવ વારંવાર આ વાત ફરમાવતા હોય છે કે શુભમાં શુદ્ધનો અંશ છે. કે શુભમાં શુદ્ધનો અંશ કેવી રીતે હોય? શુભ તો આકુળતાને ઉત્પન્ન કરનારા છે, એ તો રાગનો પ્રકાર છે, એ તો બહિર્લક્ષી ભાવ છે, એમાં શુદ્ધનો અંશ આવ્યો કેવી રીતે? ત્યાં આખી બીજી ચર્ચા છે. શુભમાં શુદ્ધનો અંશ છે કે ચારિત્રની પર્યાય જે શુભરા રૂપે પરિણમે છે, એ જયારે ચારિત્રની પર્યાય શુદ્ધતા રૂપે સ્વરૂપાચરણ રૂપે પરિણમે ત્યારે જ્ઞાનને કારણે ચારિત્રની પર્યાય શુદ્ધ રૂપે નથી પરિણમતી, શ્રદ્ધાને કારણે ચારિત્રની પર્યાય શુદ્ધ રૂપે નથી પરિણમતી, પણ ચારિત્ર ગુણને કારણે ચારિત્રની પર્યાય સ્વરૂપાચરણ ચારિત્ર સંયમતા રૂપે પરિણમે છે. એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે શુભ ભાવ છે એમાં પણ શુદ્ધનો અંશ ગર્ભિત છે, પણ એ કોને લાગુ પડે? કે જે રાગથી ચૈતન્ય તત્વ જુદું છે એવો ગ્રંથિ ભેદ જે કરે એને ખરેખર શુભમાં શુદ્ધનો અંશ છે એ પ્રગટ થાય. એમ અહીંયા એમ કે છે કે ગ્રંથિ ભેદ જે કરે, ગ્રંથિ ભેદ એટલે શું? કે વિકલ્પ થી મારું નિર્વિકલ્પ તત્વ જુદું છે એવો જયારે ગ્રંથિ ભેદ કરે ત્યારે એ વિકલ્પ નામ શુભરાગ છે એમાં શુદ્ધતાનો જન્મ થાય. તો એ શુદ્ધતાનો જન્મ ચારિત્ર ગુણની પર્યાય ચારિત્ર ગુણથી શુદ્ધ થાય છે, નહીં કે કોઈ બીજા ગુણથી. એટલે ત્યાં શુભમાં પણ શુદ્ધનો અંશ છે, પણ એ ગ્રંથિ ભેદ કરે તો એ શુભ ટળીને શુદ્ધતા પ્રગટ થાય છે, એને ગ્રંથિ ભેદ કહેવામાં આવે છે. તો ગ્રંથિ ભેદ એ વિકલ્પ સમૂહ દ્રષ્ટિથી, તો વિકલ્પ થી વિકલ્પ થી એકતા બુદ્ધિ થી. સમજ ને આયા?
પ્રસન્મુખ જો વૃત્તિ ઉઠતી હે રા વો તરફ બુદ્ધિ થી તો એકતા બુદ્ધિ થી વો તો સ્વભાવ થી એકતા કરને સે વો એકતા ટૂટ જાતી હૈ માર્ગ પણ ભારે શ્રોતા કહે છે કે હવે વિધિ બતાવો આ તો તમારી પાસે કઈ ગુરુ પણ હવે એની વિધિ શું પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત દ્વારા વિધિ સમજાવે છે કે શીરા હોતા હે શીરા હલવા તો આ મોંઘુ પડે પણ શીરા તો એસા હોતા હે પહેલે ઘી મેં આટા સેકના પીછે શક્કર ઓર ગુડ કા પાણી ડાલના તો ઘી પી જાતે હે આટા તો ક્યા કરના પહેલે ગુડ શક્કર કા પાણી મેં આટા સેકના પીછે નાખના ઘી તો કે તારા ત્રણેય જાતે સાંભળને પોટી સે નહીં થાય આમાં શું કહેવા માંગો છે કે જો તું પેલા ઘીમાં લોટને સેકીશ નહીં એટલે કે તારા ત્રિકાળી દ્રવ્યની જ્યાં સુધી દ્રષ્ટિ નહીં કર અને વિદ્યાત્મને જીવતું રાખી અને વિદ્યાત્મને જીવતું રાખીશ ને ચારિત્રના તું શુભા શુભ રાગ શુભરા 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 એ રૂપે જો તું પરિણમતો રહીશ અને મિથ્યાત્વ નહીં કહ્યું હોય તારું એટલે કે તારું મિથ્યાત્વ ઘીમાં શેકાણું નહીં હોય તો મિથ્યાત્વ જાશે નહીં અને જો મિથ્યાત્વ નહીં જાય અને તો તું જો એવા શુભ રાગમાં એટલે કે લોટને પાણીમાં જો શેકા કરીશ તો ખરેખર તારું મિથ્યાત્વ નહીં જાય આયા ઘી છે એ દ્રવ્યના સ્થાને છે અને જે ઘીમાં જ્યાં એની પોતાની શેકવાની પ્રક્રિયા ચાલુ થાય છે તો એ મિથ્યાત્વ ચાલ્યું જાય છે અને પછીના જે રાગ છે એ રાગ ખરેખર લુલા લપડો રાગ થઈ જાય છે એના પગ તૂટી જાય છે અને જો તું ઘીની બદલે જો તું ઓલા પાણીમાં એને શેકીશ અને લોટને પાણીમાં ને સાકરમાં ને ગોળમાં ને શેકવાનો પ્રયત્ન કરીશ તો તારી શુભ ભાવની રાગની પ્રવૃત્તિ ચાલતી રહેશે તારું મિથ્યાત્વ જ નહીં જાય તો રાગ જવાનો તો પ્રશ્ન જ નથી આવતો એમ અહીંયા દ્રષ્ટાંતમાં પહેલામાં પહેલા તારા તત્વનું શ્રદ્ધાન કર એટલે કે ઘીમાં તારા મિથ્યાત્વને તારા તત્વની દ્રષ્ટિ પર તો તારું મિથ્યાત્વ ચાલી જાય એમ અહીંયા આ સિદ્ધાંતમાંથી એવો સાર જીવે કાઢવાનો છે દ્રષ્ટાંતો બધા એ સાંભળ્યું હોય એટલે એકદમ ખ્યાલમાં આવે પછી આ ગુમડું થાય તો પોટીસ લગાવે અને પોટીસ થઈ જાય એ બધું શું છે એ શુભરાગનું ફળ બતાવ્યા કરે જો તું ઘીમાં દેતા વગર જો શુભરા 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 તત્વ જ જાય ને તો અનંતકાળ ચાલ્યો કે શુભરા કરતા કરતા હજી કેમ કઈ તારે શું નથી તો કે મૂળ વસ્તુ છે ત્યાં તું પહોંચ્યો નથી જ્યાં મૂળ વસ્તુમાં તું પહોંચીશ તો તારું મિથ્યાત્વ તું ઉત્પન્ન જ નહીં થાય એમ આમાં કહેવા માંગે છે મૂળ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા હોય એમાંથી એને ખરેખર તો સિદ્ધાંત જ કાઢવો હોય છે હવે આ કળશનું ભાવ અહીંયા આટલું આટલું છે આમાં અને પછી જાણનાર ચૈતન્ય તત્વ ભગવાન પીછે રાગને દીખે તો રાગ અને સ્ત્રી પ્રત્યે કા વિકલ્પ સત્તા જ્ઞાતા દ્રષ્ટા રહેતે હે એ તો અનુભવ થયા પછીની બધી આખી ચર્ચાઓમાં આવી છે બધી જીવ અધિકાર પૂરો કરી અને અજીવ અધિકારનું એટલે કે અજીવ દ્વારનું આખું પ્રવચન પછી એ ચાલુ થાય છે પછી આ નાટક સમયસારની વાત થઈ હવે મૂળ આપણો વિષય એ ચાલે છે એ આપણો વિષય સમયસાર પરમાગમની 14મી ગાથા ઉપર આપણો વિષય ચાલી ગયો છે સમયસાર પરમાગમ છે એ કુંકુલ આચાર્યએ જે બનાવી અને એની ટીકા અમૃતચંદ્ર આચાર્ય ભગવાને બનાવીને જે આપણા ઉપર ઉપકાર કર્યો છે એમાં આ જીવ અધિકારની ગાથાઓ 1-38 ગાથા એમાં આખા જીવનું પરિપૂર્ણ સ્વરૂપ આચાર્ય ભગવાને બતાવેલું છે એવી આ કોઈ અપૂર્વ ગાથા આપણી પાસે ઉપલબ્ધ છે એ ગાથામાં મુખ્યપણે જે બતાવવા માંગે છે આ 14મી ગાથામાં કે આખો 5 ભાવ સ્વરૂપ તારો જે આત્મા છે એવો જે ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ આત્મા એ 5 ભાવ એટલે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયમ એવા 5 ભાવો સ્વરૂપ આત્મા તારી પાસે વિદ્યમાન છે અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે એ વર્તમાનમાં વિદ્યમાન છે એવું તારું સ્વરૂપ આમાં બતાવી રહ્યા છે આચાર્ય ભગવાન એ વર્તમાનમાં વિદ્યમાન છે એ કેવો આત્મા તારો છે કેવો તારો સ્વભાવ છે કેવી તારી સ્થિતિ છે કેવું તારું ચૈતન્ય તત્વ છે એની મૂળ ચર્ચા આમાં આ 14મી ગાથામાં આપેલી છે આપણે
કાલે કમલિનીના પત્રનું દૃષ્ટાંતમાં જોયેલું પ્રેમની ટીકા છે એમાં કહે છે કે નિશ્ચયથી અબલ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે અને તે અનુભૂતિ આત્મા જ છે એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે શુદ્ધ નહીં કહો કે આત્માની અનુભૂતિ કહો કે આત્મા કહો એક જ છે જુદા નથી તો અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે જેવો ઉપર કહ્યો એવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે તમે આત્મા આવો 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 કહો છો પણ એની અનુભૂતિ અમારે કરવી કેવી રીતે તો પૂજ્ય ગુરુદેવજી એમાં ઘણો વિસ્તાર કર્યો અને આચાર્ય ભગવાન એમ કહે છે કે બધ સ્પષ્ટ આદિ ભાવો જે અભૂતાર્થ છે એટલે કે બધ સ્પષ્ટ આદિ ભાવો એટલે પર્યાયરૂપી ભાવો જે પર્યાયમાં બંધાયેલી પર્યાય છે એમાં વર્તતા જે ભાવો એ દ્વિકાળી દ્રવ્ય ભૂતાર્થ છે એની અપેક્ષાએ પર્યાય ભાવો છે અભૂતાર્થ છે બધ સ્પષ્ટ આદિ ભાવો બંધાયેલા ભાવો એ અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે તો કે એ અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે તો એ કેવી રીતે અભૂતાર્થ છે તો પૂજ્ય ગુરુદેવજી આમાં ફરમાયું છે એ એક સમયના છે બધ સ્પષ્ટ આદિ ભાવો પર્યાય ભાવો કેવા છે એક સમયના છે સમયવર્તન છે બીજે સમયે નવા ત્રીજે સમયે નવા ચોથે સમયે નવા એ બધ સ્પષ્ટ આદિ ભાવો ક્રમે સ્વતંત્રપણે એક સમયની પર્યાયમાં થતા ભાવો હોવાને કારણે બધ સ્પષ્ટ આદિ ભાવો છે કે અભૂતાર્થ છે એટલે ભૂતાર્થ સ્વભાવની અનુભૂતિ જીવને થઈ શકે છે એમ આમાં કીધું એટલે ખરેખર આમાં આ દ્રવ્ય પર્યાયની આખી જે ચર્ચા આમાં આવી છે એટલે એક સ્વભાવ દ્રવ્ય સ્વભાવ છે અને એક પર્યાય સ્વભાવ છે બે પ્રકારના સ્વભાવની ચર્ચા આમાં જે આવે છે એમાં દ્રવ્ય સ્વભાવ શું અને પર્યાય સ્વભાવ શું જો એનો આપણે વિચાર કરીએ તો આ બધા દ્રષ્ટાંતો જેટલા જેટલા આમાં આવે છે એમાં એક દ્રવ્ય સ્વભાવની ચર્ચા છે અને એક પર્યાય સ્વભાવની ચર્ચા છે એ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ કેવો છે એ આપણને જો ખ્યાલમાં આવી જાય તો આ પાંચેય બોલમાં જે પાંચ પ્રકારે સ્પષ્ટીકરણ આવ્યું છે અબધ સ્પષ્ટ ની સામે બધ સ્પષ્ટ બતાવ્યો છે અનન્ય ની સામે અન્ય અન્ય બતાવ્યો છે નિયત ની સામે અનિયત બતાવ્યો છે અવિશેષ ની સામે વિશેષ બતાવ્યું છે અસંયુક્ત ની સામે સંયુક્ત બતાવ્યું છે તો આ બધ સ્પષ્ટ અન્ય અન્ય અનિયત વિશેષ અને સંયુક્ત એ પાંચેય ભાવો જે છે એને બધ સ્પષ્ટ આદિ ભાવો કહેવામાં આવે છે બધ સ્પષ્ટ આદિ ભાવો એટલે કે પર્યાયમાં બંધરૂપ ભાવો પર્યાયમાં અન્ય અન્ય ભાવો પર્યાયમાં એક પછી એક થતા ભાવો પર્યાયમાં પર્યાયથી પેથી થતા ગુણભેદના ભાવો કે રાગ સાથે થતા સંયુક્તપણા ભાવો એવા પાંચેય ભાવો એને પર્યાયમાં બંધાયેલા બધ સ્પષ્ટ આદિ ભાવો કહેવામાં આવે છે અને અહીંયા જે અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત એ પાંચેય ભાવો છે જે અવંત ભાવ છે એ ત્રિકાળી દ્રવ્યના ભાવ છે શુદ્ધ આત્મતત્વના ભાવ છે આવા શુદ્ધ આત્મતત્વના ભાવથી આ પર્યાય ભાવો અત્યંત વિરુદ્ધપણે વર્તી રહ્યા છે દેહમાં અત્યંત જુદાર વર્તી રહી છે દેહમાં સ્પષ્ટ જુદાર પ્રત્યક્ષ જુદાર આ દ્રવ્ય અને પર્યાયની ચાલી રહી છે કારણ કે આ બધા બંધાવાળું ભાવો છે અને આ બધા મુક્ત સ્વભાવો છે એટલે દેહનું સ્વરૂપ કેવું છે એ જો આપણા ખ્યાલમાં બરાબર સ્વભાવથી ગોઠવાઈ જાય તો જે જ્યારે 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 કોઈ પણ વિકલ્પ કે વિચાર ચાલે કે અપરિણામીનો આમ કે લક્ષ્ય કરવાનો પ્રયત્ન ચાલે તો આપણને દ્રવ્ય સ્વભાવ શું અને પર્યાય સ્વભાવ શું એ ખ્યાલમાં હોય તો એનું ખાનું જ ખરેખર જુદું પડી જાય જયારે પર્યાયની ચર્ચા આવે ત્યારે આપણે એને પર્યાયના ખાનામાં રાખવાની છે દ્રવ્યની ચર્ચા આવે તો એને દ્રવ્ય ખાનામાં રાખવાની છે દ્રવ્ય ને પર્યાય ને બેને યથાર્થપણે એનું જ્ઞાન કરી સમજી અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આપણી જાવી જોઈ એમ આમાં આ ચૌદમી ગાથાના સાર રૂપે એ કહેવા માંગે છે જો દ્રવ્ય સ્વભાવ છે એક પેલો દ્રવ્ય સ્વભાવ અને પછી આવે પર્યાય સ્વભાવ બે પ્રકારના સ્વભાવ છે બે સ્વભાવ છે દેહને સ્વતંત્ર જોવો તો બે સ્વભાવ છે કોઈ વિભાવ નથી પછી દ્રવ્યની અપેક્ષાએ તમે કહો તો પર્યાય છે એ વિભાવ
અને પર્યાયની અપેક્ષા એ તમે જુઓ તો એમાં દ્રવ્ય નથી એટલે એનાથી વિરુદ્ધ છે. બેયને સ્વતંત્ર જુઓ તો બે પોતપોતાના સ્વભાવથી વર્તી રહ્યા છે. દ્રવ્યનો સ્વભાવ છે એ અપરિણામી તત્વ છે, પર્યાયનો સ્વભાવ છે એ પરિણામી તત્વ છે. દ્રવ્ય સ્વભાવ છે એ પરમ નિરપેક્ષ છે, પરમ નિરપેક્ષ છે. એને કોઈ દ્રવ્ય સ્વભાવને કોઈની સંયોગની કે કોઈ નિમિત્તની અપેક્ષા હોતી જ નથી. એવું ત્રિકાળી દ્રવ્ય પરમ નિરપેક્ષ તત્વ છે, એને કોઈ સંયોગની કે કોઈ નિમિત્તની અપેક્ષા નથી હોતી. એને નિમિત્તની અપેક્ષા નથી હોતી, સંયોગની અપેક્ષા નથી હોતી, એટલે એમાં કોઈ દિવસ કર્મનો ઉદય આવતો નથી. એમાં કોઈ દિવસ કર્મનો ઉદય નથી આવતો એટલે એ કર્મનો બંધ ત્યાં થતો નથી. કર્મનો બંધ ત્યાં થતો નથી એટલે ત્યાં અજ્ઞાનની સ્થિતિ કદી ઉત્પન્ન થતી નથી. એવી આખી દ્રવ્ય સ્વભાવની પરિપૂર્ણતા એવી રીતે રહેલી છે કે એ કદી સંયોગની નિમિત્તની અપેક્ષા રાખતો નથી એટલે એને કર્મનો બંધ થતો નથી, એટલે ત્યાં કર્મનો ઉદય આવતો નથી, એટલે ત્યાં કોઈ અજ્ઞાન રૂપી રાગ દ્વેષ મોહના પરિણામ પણ કદી થતા નથી. અને એ રાગ દ્વેષ મોહ છૂટી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાયમાં પ્રગટ થાય તો એનો પણ કર્તા ત્રિકાળી દ્રવ્ય નથી એવો અપરિણામી સ્વભાવ છે. એનો ભોગતા પણ ત્રિકાળી દ્રવ્ય નથી એવો અપરિણામી સ્વભાવ છે. એવું એક ચૈતન્ય તત્વ છે, એવો પરમ નિરપેક્ષ સ્વભાવ છે. એને દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે છે, એને ત્રિકાળ સ્વભાવ કહેવામાં આવે છે, એને મુક્ત સ્વભાવ કહેવામાં આવે છે, એને પોતાથી પોતે પરિપૂર્ણ છે એવો સ્વભાવ કહેવામાં આવે છે. એ સ્વભાવ અહીંયા અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્તપણે એને આમાં બતાવવામાં આવ્યો છે. અને એ પરિણામમાં કોઈ ફેરફાર થાય, પરિણામમાં કોઈ વધઘટ થાય, પરિણામમાં હાનિવૃદ્ધિ થાય, પરિણામમાં કોઈ ભેદ પડે, પરિણામમાં કોઈ રાખી સંયુક્તપણું થાય તો બિલકુલ આ અપરિણામી તત્વ એમાં આવતો નથી, એને એની સાથે બિલકુલ સંબંધ જ નથી. પર્યાય તત્વ જુદું, પરિણામ તત્વ જુદું, પરિણામતું તત્વ જુદું, અને અપરિણામી તત્વ પોતે પોતાથી ત્રિકાળ સત્તા રૂપે જુદું ને જુદું અનાદિ અનંતરીય છે. કેવળ જ્ઞાનના પરિણામ ચાહે હો, ચાહે વિદ્યાદર્શનના પરિણામ હો, બંધરૂપ પરિણામ હો કે અબંધરૂપ પરિણામ હો, પણ આ અબંધ સ્વભાવને કે પરિણામ સાથે બિલકુલ સંબંધ થતો નથી એવો પરમ નિરપેક્ષ ચૈતન્ય સ્વભાવ છે તે ત્રિકાળી દ્રવ્ય છે, જેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે, જેને અકર્તા સ્વભાવ કહેવામાં આવે છે, જે કદી બંધાણો નથી એટલે એને કદી મુક્તિની અપેક્ષા પણ નથી, સદા મુક્ત એવો પોતે પોતાથી છે, એવો એક ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે, એવો એક પરમ પરિણામી ભાવ લક્ષણ લક્ષી સ્વભાવ છે, એવું એક જ્ઞાન દર્શનમય પણ છે. એવી એક સત્તા એની પાસે અનાદિથી એક દ્રવ્ય સ્વભાવની સત્તા વિદ્યમાન છે. એ દ્રવ્ય સ્વભાવની સત્તા એકદમ સ્થિર છે, એકદમ શાશ્વત છે, એકદમ નિર્વેક છે, એકદમ પોતે પોતાથી જ છે. એને કોઈ કર્મનો સંયોગ, કોઈ પરની અપેક્ષા, કોઈ સાપેક્ષતા કે કેવળ જ્ઞાન હોય તો કઈ સ્વભાવમાં વધારો થઈ જાય, વિદ્યાર્થ હોય પરિણામમાં તો કઈ સ્વભાવમાં ઘટાડો થઈ જાય, બિલકુલ એવો વધઘટથી જૂતો અગણિત ઘાટ એવું ચૈતન્ય તત્વ અનાદિ અનંત એક રૂપ રહેલું છે, એ ખરેખર દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે છે. એવો એક દ્રવ્ય સ્વભાવ છે, આમાં વારંવાર વારંવાર આવશે આ પાંચ ગુણમાં, કે સ્વભાવની સમીપ જઈને જુઓ, સ્વભાવની સમીપ જઈને જુઓ, ચૈતન્ય સ્વભાવની સમીપ જઈને જુઓ. તો ચૈતન્ય સ્વભાવ કેવો છે પેલા જો એને ખ્યાલ હોવો જોઈએ, જો એની સમીપમાં એ જઈને જોઈએ. ચૈતન્ય સ્વભાવ પેલા તો આવો છે, એ પરમ નિરપેક્ષ છે, એમાં કોઈ અપેક્ષા કોઈ સાપેક્ષતા કઈ પણ એને લાગુ પડતું નથી. એવી એક ચૈતન્ય વસ્તુ, નિવિડ વસ્તુ, ત્રિકાળ વસ્તુ, સ્વયં સિદ્ધ વસ્તુ, કોઈથી નહીં બનાવેલી, કોઈથી નહીં પરિણામમાં આવતી, કદાચ કદી ક્યાંય પ્રવેશતી નહીં, એવી એક ચૈતન્ય કુટસ્થ સત્તા, ધ્રુવ સત્તા, નિર્લેપ સત્તા, એને દ્રષ્ટિનો વિષય જે પૂજ્ય ગુરુદેવશ્રીએ સિદ્ધ કર્યો, વારંવાર 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 કોઈ પણ પ્રવચનમાં દ્રષ્ટિના વિષયની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવ્યા જ કરે. એ શ્રદ્ધા એવી એની બળવાન બની જાય દ્રષ્ટિનો વિષય એને ખ્યાલમાં આવવા માંડે. જો દ્રવ્ય સ્વભાવ એને ખ્યાલમાં આવવા માંડે, વિકાર સ્વભાવ એને ખ્યાલમાં આવવા માંડે, તો એની એક શ્રદ્ધાનું બળવાન પણ ચાલુ થઈ જાય,
હું તો અવચેતન તત્વ છું, હું તો શાશ્વત તત્વ છું, હું તો ધ્રુવ તત્વ છું, હું તો એકરૂપ તત્વ છું, હું તો અખંડ તત્વ છું. એવી એક એની શ્રદ્ધાનું બળ એને અંદરમાં ચાલ્યા કરે એવી એક તત્વની સ્થિતિ એની પાસે અપરિણામી તત્વની રહેલી છે. એ તત્વની સ્થિતિ રહેલી છે એ જ સમયે એ જ કાળે અને ત્યાં જ એની ઉપર ઉપર એક પર્યાય સ્વભાવમાં પરિણામ ચાલ્યું છે. પ્રત્યેક એ પરિણમતી શ્રદ્ધા છે. પ્રત્યેક સમયે એ પર્યાયમાં પરિણમન એ કા વિભાવરૂપ ચાલે છે અને કા સ્વભાવરૂપ પરિણામ ચાલે છે. એવી એક પરિણમતી સત્તા છે. એ પરિણમતી સત્તા છે એ પણ પર્યાયનો પોતાનો સ્વતંત્ર સિદ્ધ સ્વભાવ છે. એ પણ નિરપેક્ષ છે. એને પણ કોઈ પરની અપેક્ષા નથી. પરની અપેક્ષા પણ નથી પણ એને ખરેખર આવા અપરિણામી તત્વની પણ અપેક્ષા નથી. એવો એ નિરપેક્ષ સ્વભાવ છે પર્યાયનો. પર્યાયનો પણ પરિણામ નિરપેક્ષ સ્વભાવ છે. પર્યાયને કોઈ દ્રવ્ય પરિણામ આવી દે એવી પરિણામ પરિણામને જો દ્રવ્ય પરિણામ આવે તો પરિણામમાં કેવળ જ્ઞાન થવું જોઈએ. શા માટે પર્યાયમાં મિથ્યા દર્શન થાય કે સમ્યક દર્શન થાય કે પંચમ ગુસ્થાન આવે કે મુનિદશા આવે કે યથાખ્યાત ચારિત્ર આવે. કારણ કે દ્રવ્ય તો પરિપૂર્ણ શુદ્ધ છે. જો એનો કરતા પરિણામ ન હોય દ્રવ્ય દ્રવ્યથી જો પરિણામ થતા હોય તો પરિણામમાં કદી અશુદ્ધતાનો જન્મ ન થાય. પરિણામની સત્તા પણ પોતાથી પોતામાં પોતાને કારણે પોતાના સ્વભાવથી સ્વતંત્રપણે નિરપેક્ષ ચાહે વિભાવરૂપ પરિણામ હો કે ચાહે સ્વભાવરૂપ પરિણામ હો એ સત્તા પણ પરિણામની પરિણમતી સત્તા પણ પોતે પોતાથી નિરપેક્ષપણે પરિણમી રહી છે. પછી તમે સાપેક્ષના જ્ઞાનની ચર્ચા કરો એ જુદો વિષય કે ભાઈ અહીંયા રાગ થયો તો અહીંયા કર્મનો ઉદય. એ કર્મની સત્તા આખી જુદી છે, પ્રથક છે. એ પૂતગલની સત્તા છે. એ જીવની સત્તામાં માત્ર ત્રિકાળી દ્રવ્ય અને માત્ર એના પરિણામ બસ બે જ સત્તા આવે છે. અને અહીંયા પાંચેય બોલમાં આ બે સત્તાથી જ ચર્ચા આવશે. પાંચેય બોલમાં આ બે સત્તાથી જ આખી ચર્ચા આચાર્ય ભગવાને લીધી છે. એમાં ક્યાંય જો એમાં છે ને બીજો અને ચોથો બોલ આવશે ને એમાં ક્યાંય નિમિત્તને યાદ નહીં કરતા. નિમિત્તની ચર્ચા જ નથી. વૃદ્ધિ હાની વાળો બોલ છે અને ચોથો ગુણ ઉમેરવાનો છે એમાં ક્યાંય નિમિત્ત યાદ નથી. ઓલામાં નિમિત્તને નિશ્ચિત સંબંધ પહેલા બીજામાં અને પાંચમામાં સાપેક્ષતાથી બતાવી છે. ત્રીજા ને ચોથા બોલમાં તો એવી નિરપેક્ષતા બતાવી છે કે અહીંયા કોઈ નિમિત્તને નિશ્ચિત સંબંધને પણ આચાર્ય ભગવાને યાદ. અને ખરેખર પરિણામને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો એમાં જ ખરેખર કર્તા કર્મની ભ્રાંતિનો જન્મ થાય છે. જ્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવા જાય છે ને ત્યાં એને કર્તા પણ ભાસવા મળે છે કે ઓલું નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે. તો તા એને એમ લાગે કે મારું નૈમિત્તિક છે એ નિમિત્તનું કર્તા છે, આ નિમિત્તને કારણે નૈમિત્તિક થયું છે. એવી ભ્રમણા કરતા કર્મની નિમિત્ત નૈમિત્તિક સંબંધની સાપેક્ષતાથી જોતા સમયે 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 જન્મ લે છે. માટે પરિણામને પણ નિરપેક્ષ જોવા, પોતાના સ્વકાળે પોતાના સત્કારથી પોતાની યોગ્યતાથી પોતાની જન્મ ક્ષણે એ પોતે પોતાથી પરિણામ પરિણમન સ્વતંત્રપણે થઈ રહ્યું છે. કોઈ પરિણામના સ્વતંત્ર પરિણામને ફેરવવા ઇન્દ્ર નરેન્દ્ર જીતેન્દ્ર તો સમર્થ છે જ નહીં. કારણ કે એના પરિણામથી મારા પરિણામ પ્રથક છે. પણ મારા પરિણામ મારા દ્રવ્યના હોવા છતાં મારું દ્રવ્ય પણ મારા પરિણામને ફેરવવા સમર્થ નથી. એટલી બધી પરિણામની નિરપેક્ષતા રહેલી છે. આવી નિરપેક્ષતા પહેલા પહેલામાં પહેલા એના ખ્યાલમાં આવી જવી જોઈએ કે દ્રવ્ય સ્વભાવ પોતે પોતાથી પરમ નિરપેક્ષ અને પરિણામ સ્વભાવ પણ પોતે પોતાના પરિણામથી નિરપેક્ષ છે. એને કોઈ અપેક્ષા બિલકુલ લાગુ પડતી નથી. એવું જયારે એને પહેલામાં પહેલા ખ્યાલ આવે જો પર્યાય છે ને એ સક્રિય છે, એમાં ક્રિયા છે. દ્રવ્ય છે એ નિષ્ક્રિય છે. પર્યાયમાં ઉત્પાદિત છે. દ્રવ્ય છે એ ધ્રુવ છે. સક્રિય હોવા છતાં એ સક્રિયપણું એ પરિણામને સ્વતંત્રપણે સક્રિય પહોંચાડે છે. નિષ્ક્રિયને એમાં કઈ સંબંધ જ થતો નથી. નિષ્ક્રિયને જો સંબંધ થાય તો પરિણામ નિષ્ક્રિય થઈ જાય, અને જો પરિણામને દ્રવ્ય સાથે સંબંધ થાય તો દ્રવ્ય નિષ્ક્રિયની માટે સક્રિય થઈ જાય. કાં પરિણામને નિષ્ક્રિય થવું પડે અને કાં દ્રવ્યને સક્રિય થવું પડે. જે પોતે પોતાથી સ્વતંત્રપણે ચાલી રહ્યા છે, એક સ્થિરતારૂપી સ્વભાવ છે, એક પ્રત્યેક સમયે પરિણમતો સ્વભાવ છે. આવી નિરપેક્ષતા અનાદિ અનંત છે, કાયમ છે. કોઈ પણ સમયે આવી નિરપેક્ષતા દ્રવ્ય કે પરિણામની બિલકુલ છૂટતી નથી. પછી અનુભવનો કાળ આવે ત્યારે એમ પણ કહે કે આ અનુભવ થયો, આત્માના લક્ષે અનુભવ થયો, આત્માની સાથે અભેદ પરિણમન થઈ ગયું પર્યાયનું. પણ એ અભેદ પરિણમનના કાળે પણ અભેદ પરિણમન થયું એટલે શું ગુરુદેવનો અર્થ કરે છે? ગુરુદેવ કહે છે કે અભેદ પરિણમન એટલે છે ને એનું મુખ એ તરફથી, એનું મુખ દ્રવ્ય તરફથી, એનું મુખ જે પર તરફ હતું, એનું મુખ જે દ્રવ્ય તરફથી ગયું, પર સન્મુખ ઉત્પાદ હતો, ઈશ્વર સન્મુખ ઉત્પાદ થઈ ગયો. એ ઉત્પાદ નો પ્રકાર છે પરસંગ કે સ્વસંગ. દ્રવ્ય તો દ્રવ્ય જ છે, દ્રવ્ય તો જ્યાં છે ત્યાં જ છે. અપરિણામી તત્વ તો એવું છે એવું જ છે. પરિણામ પરસંગ થયા કે પરિણામ સ્વસંગ થયા, એ પરિણામની સ્થિતિનું વર્ણન છે. એ પરિણામ સ્વસંગ થયા એટલે કઈ દ્રવ્યની સાથે આમ ભેગા થઈ ગયા એવું બિલકુલ હોતું નથી. જો એવું હોય તો પરિણામના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. આપણે હમણાં ક્ષેત્ર ભેદની પર્યાયના પ્રદેશ ભેદની ચર્ચા લીધી હતી ને, તો એ પણ આમાં નીકળે છે. ગુરુદેવ લીધી હતી, આપણે લીધી હતી ગુરુદેવના. આપણે 415 નંબરના ભેદસિંહના વચના બોલમાં એ ચર્ચા હતી કે પર્યાય અને દ્રવ્યના પ્રદેશો ભિન્ન છે. તો એ કેવી રીતે ભિન્ન છે? પર્યાયનો પરિણમતો સ્વભાવ છે, દ્રવ્યનો તટસ્થ ધ્રુવ સ્વભાવ છે. આ પરિણમતો સ્વભાવ છે, એ પરિણમતો સ્વભાવના પ્રદેશ અને દ્વિકારી દ્રવ્યના પ્રદેશ જો બે એક હોય, એમ માની લઈએ કે આપણે એક છે પ્રદેશ, તો જ્યારે પર્યાય આ હું છું એવું અહમ કરવા જાય દ્રવ્યમાં, તો દ્રવ્ય એકનું ધ્રુવ હોય ને તો એ અહમ કરી શકે. જો પર્યાયના પ્રદેશ દ્રવ્યના પ્રદેશ સાથે ભેગા હોય તો પર્યાય જયારે દ્રવ્યનું અહમ કરવા જાય ત્યારે પર્યાયના પ્રદેશનું અહમ આવી જાય, અને પર્યાયના પ્રદેશનું જો અહમ આવે તો પર્યાય શુદ્ધ નથી. માટે નિયમથી લઈને પ્રદેશો ભિન્ન છે. એ ભિન્નતા આ અનુભૂતિના કારણે, જયારે અનુભૂતિની પર્યાય આ હું છું ત્રિકાળી દ્રવ્ય એમ જયારે શ્રદ્ધાના બળપૂર્વક અહમ કરે છે ત્રિકાળી દ્રવ્યમાં, ત્યારે જો દ્રવ્યને પર્યાયના પ્રદેશ એક હોય તો એને પર્યાયના પ્રદેશનું પર્યાયને અવલંબન આવે, તો પર્યાયના પ્રદેશના અવલંબનથી પર્યાય શુદ્ધ થઈ શકે નહીં. પર્યાયની નિરપેક્ષતા જુઓ ત્યારે પર્યાયમાં પર્યાયના પ્રદેશો બધા પર્યાયમાં જ છે, દ્રવ્યના પ્રદેશો દ્રવ્યમાં છે. અહમ કરે ત્યારે પણ દ્રવ્યના પ્રદેશમાં અહમ કરે છે, પર્યાયના પ્રદેશમાં અહમ નથી કરતી. જો પર્યાયના પ્રદેશમાં અહમ કરે તો એ પર્યાય અનુભૂતિની પર્યાય નહીં, તો એને અનુભૂતિ થાય જ નહીં. જો દ્રવ્ય અને પર્યાયના પ્રદેશો એકરૂપ જ રહેતા હોય સદાય, તો પર્યાય જયારે અહમ કરવા જાય ત્યારે પર્યાયના પ્રદેશનું અહમ આવતા પર્યાય ક્યારે શુદ્ધ થઈ શકે નહીં. પ્લસ એ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થાય એમ કયો તો પર્યાયનો બીજે સમયે નાશ થતા દ્રવ્યના પણ નાશનો પ્રસંગ ઉપસ્થિત થાય. માટે એ અપેક્ષાએ પર્યાય સ્વતંત્ર સત છે, દ્રવ્ય સ્વતંત્ર સત છે. જયારે એક સત્તા કેવી હોય પ્રમાણના દ્રવ્યથી, ત્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. જયારે દ્રવ્ય અને પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરવી હોય ત્યારે દ્રવ્યનું સ્વતંત્ર સત પણ દ્વિકારી દ્રવ્ય અને પર્યાયનું સ્વતંત્ર સત પણ પરિણમતી સત્તા, એક ધ્રુવ સત્તા, એક અપરિણામી સત્તા, એક પરિણમતી સત્તા, એક ઉત્પાદને વાળી સત્તા, એક ધ્રુવ સત્તા, એક નાશવાન સત્તા, એક અવિનાશી સત્તા, એમ બે પદાર્થ પોતપોતાથી સ્વતંત્ર છે. એમ પહેલામાં પહેલા એને આ નક્કી કરવું પડે. જો આ નક્કી પહેલામાં પહેલા ન કરે તો દ્રવ્ય સ્વભાવ ઉપર કદી દ્રષ્ટિ એની જઈ શકે નહીં. કારણ કે દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાવી એ દ્રષ્ટિ તો પર્યાય છે, અને દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાવી એનો અર્થ જ એમ છે કે એ પર્યાય છે એ દ્રવ્યથી જુદી છે. જો એ પર્યાય દ્રવ્યથી જુદી ન હોય તો દ્રવ્યની દ્રષ્ટિ કરો, દ્રવ્ય દ્રષ્ટિ કરો, દ્રવ્ય તરફ પરિણામને લઈ જાઓ, પરિણામની સ્થાપના દ્રવ્યમાં કરો, પરિણામને દ્રવ્ય સાથે અભેદ કરો. અખંડ છે એનો ખંડ પડ્યો છે, અંતિ છે એનો અંત છે, એ અંતે અંશીમાં લઈ જાઓ. એ બધા વાક્યો જે આવે છે એનો અર્થ જ એમ છે કે પરિણામની સત્તા પરિણામથી છે, દ્રવ્યની સત્તા દ્રવ્યથી છે. આ બે સત્તા પહેલા સતપણે પોતપોતાથી પ્રથમ છે એવો એક ત્રિકાળી દ્રવ્યનો પોતાનો ત્રિકાળ સ્વભાવ અને એક પર્યાયનો પરિણમતો પોતાનો સ્વભાવ, આવા બે સ્વભાવ પોતપોતાથી પોતામાં રહેલા છે. એક સ્વભાવને બીજા સ્વભાવ સાથે બિલકુલ સંબંધ નથી. જો કોઈ સંબંધ તમે બાંધો તો દ્રવ્ય જ મિથ્યાત્વ થઈ જશે, દ્રવ્ય જ રાગ દ્વેષ મોહવાળું થઈ જશે, દ્રવ્ય જ અજ્ઞાન દશારૂપ થઈ જશે. માટે એવું બિલકુલ થતું નથી. અને એવું જો થાય તો કોઈ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે પહેલામાં પહેલો જીવે આ નિર્ણય કરવો પડે કે દ્રવ્યની સત્તા પ્રથમ અને પરિણામની સત્તા પ્રથમ. એ જયારે એના જ્ઞાનમાં વ્યવસ્થિત સ્થિરતા થઈ જાય ત્યારે એને આ જોગની ગાથાનો ભાવ છે એ ખરેખર સમજાય. આ ગાથા છે એ સમ્યક દર્શનની ગાથા છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવને કેમ થાય? અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ મિથ્યાત્વ અનંત સંસારનું કારણ એવું મિથ્યાત્વ પોતાની થેલીમાં લઈને ફરે છે. અનાદિ ઢીલું પડતું નથી કારણ કે દેહની સ્વતંત્રતા મીઠી નથી. હું જ વિચાર દ્રષ્ટિ, હું જ રાગી, હું જ અજ્ઞાની. રાગદ્વેષને મારે દૂર કરવા છે, મારે મોહને દૂર કરવો છે, મારે અજ્ઞાનને દૂર કરવું છે. એનો અર્થ જ કે મારે કરવું છે તો મારી સ્થાપના તો એમાં કરે છે, મને જુદો રાખતો જ નથી. મારી સ્થાપના એમાં કરી દે છે વિચાર દ્રષ્ટિમાં. તો હું તો વિચાર દ્રષ્ટિ છું નહીં, હું તો જ્ઞાનવાન પરમાત્મા છું, તો ચૈતન્ય સત્તા છું, ધ્રુવ સત્તા છું, જ્ઞાની અનંત સુખમય આત્મા છું. એમ જયારે એને ભાગલા પેલા તો પડે, પેલા વિકલ્પાત્મક દશામાં આ ભાગલા પડે છે અને પછી વિકલ્પાત્મક દશામાં ભાગલા પડતા 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 નિર્ણયનો પાર આવે છે અને સમ્યક દર્શન થવાના કાળરૂપ નિર્ણય પ્રગટ થઈને આગળ વધે છે ત્યારે એને વાસ્તવિક ભાગલા હતા એવો અનુભૂતિમાં ખ્યાલ આવે છે. ભાગલા આવવા નથી પડતા. દ્રવ્ય પર્યાયના ભાગલા તો પ્રથમ ભીત છે, નવા કાંઈ ખાતા જ નથી. એને ખ્યાલ નવો આવે છે કે આવું શું હતું. એવી આ ચૌદની ગાથાનો મર્મ છે, એવું આમાં ભરેલું છે. એવી ચૌદની સમીર દર્શનની ગાથા આપણે હવે પાંચ બોલ ચાલુ થયા છે, એક પછી એક ચાલે છે. પણ મૂળ મૂળ વસ્તુ જે આવતી હોય એ આપણા જ્ઞાનમાં બરાબર ગોઠવાઈ ગઈ હોય ને તો ચૌદની ગાથામાં જે દ્રવ્ય પર્યાયના ભેદ જ્ઞાનનો પ્રકાર છે ને એ આપણને ખ્યાલમાં આવે. નહીતર શું થાય, ઓલું ખીચડો થાય. ખીચડો એવી આ સ્થિતિ છે. એટલે દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ બે પોતપોતાની સ્વ સ્વતંત્ર છે. પહેલામાં પહેલું નક્કી એને એ કરવું પડશે, એ કરશે તો આ ચૌદમી ગાથાનો ભાવ એના જ્ઞાન સંધાનમાં બેસતો બેસતો અને બેસતો. આવું પૂછે ગુરુદેવ ક્રિયામાં બતાવ્યું છે ચૌદમી ગાથામાં. આપણે ગુરુદેવના પદથી જ ચાલુ પડવું, એના આધારે જોશું કે ખ્યાલ આવે કે ગુરુદેવ કેવું કેવું કહી ગયા છે. આપણી નજર પડતી નથી આ એવી પૂછે ગુરુદેવ શ્રીએ જે સ્પષ્ટીકરણ કર્યું છે એવું સર્વ ભવિજીઓ અવતારી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી શકે. Thank you.